એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં સૌનું સ્વાગત. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે લગભગ એમ કહીએ કે 2000 વર્ષ જૂનો છે, પણ આજે પણ એટલો જ પ્રસ્તુત છે.
હા, બિલકુલ.
આ છે મહાન રોમન વિચારક, વક્તા અને રાજનેતા માર્કસ ટ્યુલિયસ સિસરોના વિચારો પર આધારિત સદગુણી જીવનનો માર્ગ. આમ તો આ કોઈ એક ચોક્કસ પુસ્તક નથી, પણ એમના નૈતિક લખાણોનો સાર છે.
અને ખરેખર આજની દુનિયામાં જુઓ તો જ્યાં બધે સુખ અને સફળતા એટલે બસ પૈસા, પદ, પ્રસિદ્ધિ એની પાછળ દોડ ચાલી રહી છે,
બરાબર,
ત્યાં સિસરો આપણને આમ અંદર જોવાનું કહે છે. એ યાદ અપાવે છે કે સાચી શાંતિ, સાચી પરિપૂર્ણતા તો અંદરથી આવે, સદ્ગુણથી, શાણપણથી, નૈતિકતાથી.
એટલે એમ કહી શકાય કે આજના આ જટિલ સમયમાં આટલી બધી અંધાધૂંધી વચ્ચે નૈતિક રીતે કેમ જીવવું એનું માર્ગદર્શન અહીંથી મળી શકે.
ચોક્કસ. અને સ્થિર સુખ કેવી રીતે શોધવું એ પણ.
તો ચાલો શરૂઆત કરીએ. કોણ હતા આ માર્કસ ટ્યુલિયસ સિસેરો? આમ તો બહુ મોટું નામ છે ઇતિહાસમાં.
સિસેરો, એમનો સમય હતો 106 થી 43 ઈસવી પૂર્વે, એટલે રોમન પ્રજાસત્તાકનો એ છેલ્લો બહુ જ ઉથલપાથલવાળો સમય હતો, અને એ સમયના તેઓ સૌથી પ્રભાવશાળી લોકોમાંના એક હતા.
અને ખાલી ફિલોસોફર નહોતા, બરાબર?
ના ના, એ જેમની ખાસિયત છે, એ કુશળ રાજનેતા હતા. રોમના સર્વોચ્ચ પદ એટલે કે કોન્સુલ ત્યાં સુધી પહોંચ્યા હતા. પ્રખ્યાત વકીલ હતા, અને કહેવાય છે કે રોમના ઇતિહાસના કદાચ સૌથી મહાન વક્તા.
અચ્છા, અને પેલી વાત પણ ખરી ને કે એ કોઈ મોટા ખાનદાનમાંથી નહોતા આવતા.
બરાબર. એમને નોવુસ હોમો કહેવાતા, એટલે કે નવો માણસ. મતલબ કે એમના પરિવારમાં એ પહેલા હતા જેઓ રાજકારણમાં આટલા ઊંચે પહોંચ્યા, બધું પોતાની મહેનત અને બુદ્ધિથી.
એટલે એમને સમાજને જોવાનો એક અલગ દ્રષ્ટિકોણ મળ્યો હશે.
ચોક્કસ. અને એમના જીવનના અનુભવો જ એમના દર્શનને ઘડે છે. એમનું જીવન કોઈ શાંત અભ્યાસખંડમાં નહોતું વીત્યું.
રાઈટ.
એમણે તો ગૃહયુદ્ધ જોયા, રાજકીય કાવાદાવા, દેશ નિકાલ પણ ભોગવ્યો, પોતાની આંખ સામે પ્રજાસત્તાકને તૂટતું જોયું, અને અંતે તો એમની હત્યા થઈ.
ઓહ.
એટલે સત્તાની એકદમ ટોચ પણ જોઈ અને અંગત જીવનમાં ભયંકર મુશ્કેલીઓ પણ, આ બધું જ એમના ચિંતનમાં ઉતરેલું છે.
અને એમનો જે ફિલોસોફી પ્રત્યેનો અભિગમ હતો એ પણ કંઈક અલગ હતો ને, પેલું એકેડેમિક સ્કેપ્ટિક.
હા, એકેડેમિક સ્કેપ્ટિક. એનો મતલબ એવો નહીં કે એમને કશા પર શ્રદ્ધા જ નહોતી, પણ એમ કે એ કોઈ એક ગ્રીક ફિલોસોફીની સ્કૂલ જેમ કે સ્ટોઇક્સ કે એપિક્યુરિયન્સને આંધળા થઈને વળગી નહોતા રહેતા.
અચ્છા.
એ બધાની દલીલો તપાસતા, એમાંથી જે વ્યવહારુ લાગે, જે રોમન સમાજ માટે ઉપયોગી લાગે એ તારવી લેતા. એમણે જુદી જુદી વિચારધારાઓમાંથી શ્રેષ્ઠ લઈને એક પોતાનું આમ કહીએ તો પ્રેક્ટિકલ ફિલોસોફી બનાવી. એટલે એ માત્ર થિયરી નહોતી, પણ જીવન જીવવાની રીત હતી.
બરાબર. તો હવે મૂળ વાત પર આવીએ. આજે સંકલિત વિચારો છે, સદગુણી જીવનનો માર્ગ, એનો મુખ્ય હેતુ શું છે? એમની સેન્ટ્રલ આર્ગ્યુમેન્ટ શું છે?
જી, પરિપૂર્ણતા એ બહારની વસ્તુઓથી નથી મળતી, પૈસા, પદ, ભૌતિક સુખ આ બધાથી નહીં, પણ એ મળે છે સદગુણ કેળવવાથી. એમના માટે સદગુણ એટલે વર્ચ્યુસ, નૈતિક શ્રેષ્ઠતા, ચારિત્ર્યની મજબૂતી. અને એ પણ કહે છે કે તર્ક દ્વારા માર્ગદર્શિત સદગુણ એ જ જીવનનું પરમ કલ્યાણ છે, સમમ બોનમ, અને સૌથી મહત્વનું એ સુખ માટે પૂરતો છે.
એટલે એમ કે જો કોઈ વ્યક્તિમાં સદગુણ હોય તો એ સુખી જ છે, ભલે પછી એની પાસે બીજું કશું ન હોય. આ થોડું આમ આદર્શવાદી નહીં લાગતું?
હા, પહેલી નજરે લાગે, પણ સિસેરોનો મુદ્દો એ નથી કે બીજી વસ્તુઓ જેમ કે સારું સ્વાસ્થ્ય, પૈસા, મિત્રો ખરાબ છે, એ સારી છે, જીવનને વધુ સહેલું બનાવે.
બરાબર.
પણ એ સુખનો આધાર નથી બની શકતી, કારણ કે એ બધું તો આવે ને જાય. આપણું સાચું સ્થિર સુખ તો ફક્ત આપણા ચારિત્ર્ય પર, આપણા નૈતિક નિર્ણયો પર આધારિત હોવું જોઈએ, જે આપણા પોતાના કંટ્રોલમાં છે. ભાગ્ય બદલાય, સંજોગો બદલાય, પણ સદગુણ આપણી સાથે રહે.
સમજાયું. તો પછી આ સારું જીવન એટલે શું? શું એનો મતલબ બસ પોતાનામાં જ રહેવું, દુનિયાથી અલિપ્ત?
ના, બિલકુલ નહીં. સિસેરો માટે સારું જીવન તો બહુ જ એક્ટિવ અને સોશિયલ છે. એ સમજ પર આધારિત છે કે આપણે તર્કશીલ અને સામાજિક પ્રાણી છીએ, એટલે એમાં આપણી લાગણીઓને સમજવી, એને કાબૂમાં રાખવી, મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરવો.
અને પેલી ફરજોની વાત?
હા, અને સૌથી અગત્યનું આપણા કુટુંબ, મિત્રો, સમાજ પ્રત્યેની આપણી ફરજો, જેને એ ઓફિશિયા કહે છે, એ નિભાવવી. સિસેરો વ્યક્તિગત નૈતિકતાને સમાજ પ્રત્યેની જવાબદારી સાથે જોડે છે. એ નિષ્ક્રિય ચિંતન નથી, પણ સક્રિય જવાબદાર જીવન છે.
ચાલો આને વધુ સમજવા માટે એમના મુખ્ય ગ્રંથો તરફ જઈએ. શરૂઆત કરીએ ડી ફિનિબસથી. એનું નામ જ છે સારા અને ખરાબના અંત પર. આ તો ફિલોસોફિકલ બેઝ તૈયાર કરે છે, ખરું ને?
હા, ડી ફિનિબસમાં સિસેરો જુદી જુદી ગ્રીક શાળાઓ શું માને છે એની ચર્ચા કરે છે. જીવનનું અંતિમ લક્ષ્ય શું, પેલું સમમ બોનમ, સર્વોચ્ચ કલ્યાણ શું છે, એ પહેલા એપિક્યુરિયન્સની વાત મૂકે છે કે સુખ એટલે કે પ્લેઝર અને પીડાનો અભાવ એ જ ગોલ છે.
પણ સિસેરો એનાથી સહમત નથી.
ના, એ એની ટીકા કરે છે. કહે છે કે આ વિચાર થોડો સેલ્ફ સેન્ટર્ડ છે, માણસની ગરિમાને ઓછો આંકે છે, અને ખાસ તો જાહેર જીવન માટે, સમાજ માટે આ વિચાર અપૂરતો છે.
તો પછી કોના વિચાર તરફ એમનો ઝુકાવ છે?
એ સ્ટોઇક વિચારને વધુ મહત્વ આપે છે. સ્ટોઇક્સનું માનવું હતું કે ફક્ત સદ્ગુણ, નૈતિક શ્રેષ્ઠતા એ જ સાચા અર્થમાં સારી વસ્તુ છે. બાકી બધું, જેમ કે સ્વાસ્થ્ય હોય કે માંદગી, પૈસા હોય કે ગરીબી, જીવવું કે મરવું, આ બધું નૈતિક રીતે તો તટસ્થ છે.
તટસ્થ એટલે એનું કોઈ મહત્વ જ નહીં
નૈતિક દ્રષ્ટિએ. એટલે કે આ વસ્તુઓ આપણને સારા કે ખરાબ માણસ નથી બનાવતી. આપણને સારો કે ખરાબ માણસ તો આપણો સદ્ગુણ કે દુર્ગુણ બનાવે છે. અને જે માણસ આ સમજી જાય એને સ્થિર સુખ મળે છે, જેને સ્ટોઇક્સ યુડાઇમોનિયા કહેતા. કારણ કે એનું સુખ બહારના સંજોગો પર નહીં, પણ પોતાના કાબુ હેઠળના ચારિત્ર્ય પર આધારે રાખે છે.
એટલે આજ ડિફિનિબસનો મુખ્ય સાર થયો.
હા, સદ્ગુણ એ સારા જીવન માટે સૌથી ઊંચી અને પૂરતી શરત છે. આ પાયાનો સિદ્ધાંત અહીં સ્થાપિત થાય છે.
ઓકે, તો ડિફિનિબસમાંથી થિયરી સમજાઈ કે સદ્ગુણ જ મુખ્ય છે, પણ વ્યવહારમાં તો આપણને ઘણી વસ્તુઓ રોકે છે ને સુખી થતા, સદ્ગુણી બનતા. જેમ કે પેલું મૃત્યુનો ડર, શારીરિક દુખાવો, કોઈ આપ્તજન ગુમાવવાનું દુઃખ, આ બધાનું શું?
બરાબર, આ જ મુદ્દાઓ માટે સિસેરોએ લખ્યું ટસ્ક્યુલન ડિસ્પ્યુટેશન્સ. આ બહુ જ પ્રેક્ટિકલ અને સાયકોલોજિકલ ગ્રંથ છે. સિસેરો અહીં ફિલોસોફીને આત્માની દવા તરીકે રજૂ કરે છે.
આત્માની દવા? રસપ્રદ.
હા, આમાં એ પાંચ મુખ્ય અવરોધોની વાત કરે છે જે માણસને સુખી થતા રોકે છે. પહેલું, મૃત્યુનો ભય. બીજું, શારીરિક પીડા. ત્રીજું, દુઃખ કે શોક. ચોથું, બીજી નકારાત્મક લાગણીઓ, જેમ કે ગુસ્સો, ડર, લાલચ. અને પાંચમા પુસ્તકમાં એ બધું ભેગું કરીને ફરી સાબિત કરે છે કે સુખ માટે સદ્ગુણ પૂરતો છે.
આ બધાનો સામનો કરવા માટે એમનો મૂળ મંત્ર શું છે?
મૂળ મંત્ર ફરી પેલો સ્ટોઇક વિચાર જ છે કે આપણી જે ભાવનાત્મક તકલીફો છે એનું કારણ બહારની ઘટનાઓ એટલી નથી, જેટલું એ ઘટનાઓ વિશે આપણે જે વિચારીએ છીએ, જે માનીએ છીએ એ છે.
દાખલા તરીકે
દુઃખ. કોઈ સ્વજન ગુજરી જાય ત્યારે થતું દુઃખ. સિસેરો કહે છે કે આ દુઃખ એ કોઈ બહારથી આવેલી બીમારી નથી, પણ આપણી પોતાની માન્યતાનું પરિણામ છે. કઈ માન્યતા? કે મારી સાથે બહુ જ ખરાબ થયું છે જે હું સહન નહીં કરી શકું. સિસેરો કહે છે તર્કનો ઉપયોગ કરો. શું ખરેખર એવું છે? શું આ નુકસાન જીવનની બધી સારી વસ્તુઓનો નાશ કરી દે છે? શું એ અનિવાર્ય હતું? આવા પ્રશ્નો પૂછીને આપણે આપણી માન્યતાને પડકારી શકીએ અને એમ કરીને દુઃખની તીવ્રતા ઓછી કરી શકીએ.
એટલે કે આપણી લાગણીઓ આપણા વિચારોનું પરિણામ છે
મોટા ભાગે, અને એટલે જ તર્કનો ઉપયોગ કરીને આપણે એ વિચારોને બદલી શકીએ અને પરિણામે લાગણીઓને પણ નિયંત્રિત કરી શકીએ. મૃત્યુના ભય માટે પણ એ જ દલીલ. જો આત્મા અમર છે તો ડર શાનો? અને જો મૃત્યુ અંત છે તો પછી સંવેદના જ નથી તો ડર શાનો? પીડા માટે પણ. શરીરને પીડા થાય, પણ મન તો એનાથી અલગ રહી શકે છે, સદ્ગુણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. એટલે જ એમનો નિષ્કર્ષ છે સુખ માટે સદ્ગુણ પર્યાપ્ત છે, કારણ કે તર્ક આપણને બધા અવરોધો પાર કરવામાં મદદ કરે છે.
આ તો ખરેખર આત્માની દવા જેવું જ લાગે છે, ખાસ કરીને આજના સમયમાં જ્યાં સ્ટ્રેસ અને એન્ઝાયટી આટલા સામાન્ય છે. હવે વાત કરીએ ડી ઓફિસિસની, એટલે કે ફરજો પર. આને એમની માસ્ટરપીસ ગણવામાં આવે છે, નહીં?
હા, ડી ઓફિસિસને સિસેરોની નૈતિક ફિલોસોફીનો શિખર ગ્રંથ કહી શકાય. અને એની ખાસ વાત એ છે કે ખૂબ જ વ્યવહારુ છે. એમના દીકરાને સંબોધીને લખાયેલો આ પત્ર જેવો ગ્રંથ છે, જેમાં રોજિંદા જીવનમાં ખાનગી અને જાહેર બંને નૈતિક રીતે કેમ વર્તવું એની ગાઈડલાઈન છે.
એના મુખ્ય ભાગ કયા કયા છે?
એ મુખ્યત્વે ત્રણ ભાગમાં છે. પહેલો ભાગ છે નૈતિક રીતે શું સાચું છે, હોનેસ્ટમ. એના પર અહીં એ ચાર મુખ્ય સદગુણોની વાત કરે છે, શાણપણ, ન્યાય, હિંમત અને સંયમ. અને એના પર આધારિત આપણી ફરજો કઈ છે એ સમજાવે છે.
જેમ કે ન્યાય એટલે શું?
ન્યાય એટલે દરેકને એનો હક આપવો, કોઈને નુકસાન ન પહોંચાડવું, આપેલું વચન પાળવું, બીજાની સંપત્તિનો આદર કરવો, આ બધું ન્યાયમાં આવે. એવી જ રીતે શાણપણ, હિંમત અને સંયમની પણ વાત છે. આ ચાર પાયાના સદગુણો છે.
ઓકે, અને બીજો ભાગ?
બીજો ભાગ છે શું ઉપયોગી છે, યુટિલ. એના પર એટલે કે જીવનમાં આગળ વધવા માટે, સફળ થવા માટે શું જરૂરી છે, સારું સ્વાસ્થ્ય, સંપત્તિ, લોકોનો સાથ, પ્રભાવ, આ બધું કેવી રીતે મેળવી શકાય એની વ્યવહારુ સલાહ છે.
પણ
એક મોટી શરત સાથે, કે આ બધું મેળવવાના પ્રયત્નો હંમેશા નૈતિક હોવા જોઈએ. પહેલા ભાગમાં જે નૈતિક સિદ્ધાંતો કહ્યા એના ભોગે કશું મેળવવાનું નથી.
અને ત્રીજો ભાગ આ બંને વચ્ચેના દેખીતા સંઘર્ષ પર છે, જ્યારે જે ફાયદાકારક લાગે એ નૈતિક ન હોય અથવા ઉલટું.
બરાબર, આ જ સૌથી ક્રિટિકલ ભાગ છે. સિસેરો અહીં એવી પરિસ્થિતિઓ જુએ છે જ્યાં આપણને લાગે કે જે ઉપયોગી છે, જેમ કે કોઈ સોદામાં જૂઠું બોલીને વધુ પૈસા કમાવા, એ નૈતિક રીતે ખોટું છે. શું કરવું આવા સમયે?
સિસેરોનો જવાબ શું છે?
એમનો જવાબ એકદમ સ્પષ્ટ અને અડગ છે. આવો કોઈ સંઘર્ષ વાસ્તવમાં હોઈ જ ન શકે. જે ખરેખર નૈતિક રીતે ખોટું છે એ ક્યારે લાંબા ગાળે સાચા અર્થમાં ઉપયોગી કે ફાયદાકારક હોઈ જ ન શકે.
ભલે ટૂંકા ગાળામાં કે ફાયદો દેખાતો હોય તો પણ
એની આબરૂ જાય છે. અને સમાજમાં જે પરસ્પર વિશ્વાસ છે, જેના પર આખી માનવ સભ્યતા ટકેલી છે, એ તૂટે છે. આ નુકસાન પેલા ટૂંકા ગાળાના ફાયદા કરતાં ઘણું મોટું છે.
આના માટે એમણે પેલું રેગ્યુલસનું ઉદાહરણ આપ્યું છે ને?
હા, માર્કસ એટિલિયસ રેગ્યુલસ, રોમન જનરલ, જે કાર્થેજમાં કેદી બન્યા હતા. એમને શરતી મુક્તિ આપીને રોમ મોકલ્યા કે જાઓ અને શાંતિ સંધિ માટે સેનેટને મનાવો. પણ રોમ આવીને એમણે સેનેટને કહ્યું કે આ સંધિ રોમના હિતમાં નથી, લડાઈ ચાલુ રાખો. અને પછી પોતાનું વચન પાળવા એ જાણતા હોવા છતાં કે ત્યાં એમને મારી નાખવામાં આવશે, એ પાછા કાર્થેજ ગયા. રેગ્યુલસ માટે પોતાનું વચન પાળવું, પોતાની ફરજ નિભાવવી, એ જીવતા રહેવા કરતાં વધુ ઉપયોગી હતું. આ જ સિસેરોનો મુખ્ય સંદેશ છે. નૈતિકતા અને સાચો લાભ ક્યારે અલગ હોતા નથી.
આ ફરજનો વિચાર, અફિશિયા, એ સિસેરો માટે બહુ કેન્દ્રવર્તી લાગે છે. શું આ ફક્ત મોટા રાજકીય નિર્ણયો કે યુદ્ધ પૂરતો જ સીમિત છે, કે આપણા અંગત જીવનમાં, સંબંધોમાં, વૃદ્ધાવસ્થામાં પણ એનું મહત્વ છે?
ના ના, સિસેરો માટે આ ફરજનો વિચાર જીવનના દરેક પાસાને આવરી લે છે. એમના બીજા બે નાના પણ સુંદર નિબંધો છે, ડી એમિસિટિયા, મિત્રતા પર, અને ડી સેનેક્ટ્યુટ, વૃદ્ધાવસ્થા પર. એ આ જ વાત કહે છે.
મિત્રતા વિશે શું કહે છે?
ડી એમિસિટિયામાં એ કહે છે કે સાચી મિત્રતા એ જીવનની સૌથી મોટી ભેટોમાંની એક છે, કદાચ શાણપણ પછી બીજા નંબરે આવે. પણ સાચી મિત્રતા ક્યારે સ્વાર્થ કે ફાયદા પર નહીં, પણ બે સદગુણી લોકો વચ્ચેના પરસ્પર આદર અને સ્નેહ પર ટકેલી હોવી જોઈએ. સાચો મિત્ર તો જાણે બીજો આત્મા, અનાધર સેલ્ફ છે. અને આવી મિત્રતા નિભાવવી, એમાં વફાદાર રહેવું, એ પણ એક નૈતિક ફરજ છે.
અને વૃદ્ધાવસ્થા વિશે? ઘણા લોકો એને નકારાત્મક રીતે જુએ છે.
સિસેરો એવું નથી માનતા. ડી સેનેક્ટ્યુટમાં એક કેટો ધ એલ્ડર નામના એક આદરણીય વૃદ્ધ રાજનેતાના મુખે કહેવડાવે છે કે વૃદ્ધાવસ્થા સામે જે ચાર મુખ્ય આરોપ મુકાય છે, કે એ આપણને કામમાંથી નિવૃત્ત કરે છે, શરીરને નબળું પાડે છે, ઇન્દ્રિય સુખો છીનવી લે છે અને મૃત્યુની નજીક લાવે છે, એ બધા ખોટા છે.
કઈ રીતે?
એ દલીલ કરે છે કે વૃદ્ધાવસ્થાના પોતાના આગવા ફાયદા છે. અનુભવમાંથી આવેલું શાણપણ, સમાજમાં માન અને ઓથોરિટીઝ એટલે કે નૈતિક સત્તા, યુવાનીના આવેગો અને દોડધામમાંથી મુક્તિ અને ચિંતન કરવાનો સમય વૃદ્ધો સમાજને માર્ગદર્શન આપી શકે છે. એટલે વૃદ્ધાવસ્થા પણ ફરજો નિભાવવાનો અને જીવનનો આનંદ માણવાનો સમય છે. ટૂંકમાં અર્થપૂર્ણ જીવનનો આધારસ્તંભ ફરજ છે, પછી એ યુવાની હોય કે વૃદ્ધાવસ્થા, અંગત જીવન હોય કે સાર્વજનિક.
ખૂબ સરસ. તો આટલી બધી ઊંડાણપૂર્વકની ચર્ચા પછી જો આપણે સિસેરોના વિચારોમાંથી મુખ્ય સંદેશાઓ તારવવા હોય જે આજે પણ આપણને ઉપયોગી થઈ શકે તો એ કયા હશે? મને લાગે છે કે મુખ્ય પાંચ બાબતો કહી શકાય. પહેલી અને સૌથી અગત્યની, સદ્ગુણની સર્વોપરિતા અને પર્યાપ્તતા. આપણી ખુશી અને શાંતિનો આધાર બહાર નહીં, અંદર છે. આજના ભૌતિકવાદી જમાનામાં આ વાત સતત યાદ રાખવા જેવી છે.
બીજું,
લાગણીઓ પર કાબૂ મેળવવા માટે તર્કની શક્તિ. આપણી મોટાભાગની માનસિક અશાંતિ આપણા અતાર્કિક વિચારોને કારણે છે. તર્કનો ઉપયોગ કરીને આપણે વધુ શાંત અને સ્થિતિસ્થાપક બની શકીએ. આ તો જાણે કોગ્નેટિવ બિહેવિયરલ થેરાપી CBT નો 2000 વર્ષ જૂનો પાયો છે.
હા, એવું કહી શકાય. ત્રીજો,
નૈતિકતા અને સાચા લાભની અવિભાજ્યતા. જે નૈતિક રીતે સાચું છે એ જ લાંબા ગાળે ખરેખર ફાયદાકારક છે. આ સિદ્ધાંત આપણને બિઝનેસમાં અને અંગત જીવનમાં શોર્ટકટ લેવાની લાલચ સામે ટકી રહેવામાં મદદ કરે છે.
ચોથો સંદેશ ફરજ વિશે હતો.
હા, ચોથો, અર્થપૂર્ણ જીવનના આધારસ્તંભ તરીકે ફરજ. સારું જીવન એટલે માત્ર પોતાના સુખની ચિંતા કરવી એમ નહીં, પણ આપણા કુટુંબ, મિત્રો, સમાજ પ્રત્યેની જવાબદારીઓ નિભાવવી. આ આપણને સામાજિક રીતે વધુ જવાબદાર બનાવે છે.
અને પાંચમો, દર્શન એ માત્ર પંડિતો માટે નથી, પણ જીવન જીવવાની વ્યવહારુ કળા છે. સિસેરો ફિલોસોફીને આત્માની દવા કહે છે, જે આપણને રોજબરોજના પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરે છે.
આ પાંચેય મુદ્દા બહુ જ મહત્વના છે. સિસેરોના લખાણોમાં આવા ઘણા વિચારો છે જે સીધા દિલને સ્પર્શી જાય. એવા કેટલાક યાદગાર ભાવો કે વિચારો પર નજર કરીએ.
ચોક્કસ. એક જે મને બહુ જ ગમે છે એ ડી ઓફિસીસમાંથી આવે છે, પેલી નૈતિકતા અને લાભવાળી વાતનો સાર. જે નૈતિક રીતે ખોટું છે તે ક્યારેય ફાયદાકારક હોઈ શકે નહીં. કોઈ ખોટા કાર્યને લાભદાયક માનવું એ જ પોતે હાનિકારક છે. કેટલી સ્પષ્ટ વાત છે.
એકદમ. બીજો કોઈ વિચાર?
પેલો સુખ અને સદ્ગુણ વિશે ટસ્ક્યુલન ડિસ્પ્યુટેશન્સમાંથી. જ્ઞાની માણસનું જીવન પોતાની સાથે સુસંગત હોય છે. સદ્ગુણ પોતે જ સુખી જીવન માટે પર્યાપ્ત છે. આ આપણને સતત યાદ અપાવે છે કે સુખનો સ્ત્રોત આપણી અંદર જ છે.
અને મિત્રતા વિશેનો પેલો સુંદર વિચાર?
હા, DMACTમાંથી. મિત્રતા એ પરસ્પર સદ્ભાવના અને સ્નેહ સાથે જોડાયેલી બધી બાબતોમાં સંવાદિતા સિવાય બીજું કંઈ નથી. અહીં મિત્રતાનો સાચો અર્થ સમજાવ્યો છે. એ કોઈ લેવડ દેવડ નથી, પણ મૂલ્યો અને સ્નેહનું જોડાણ છે.
ખરેખર આ વિચારો આજે પણ એટલા જ તાજા લાગે છે. પણ સવાલ એ છે કે આ બધું જાણ્યા પછી આપણા રોજિંદા જીવનમાં આને ઉતારવું કઈ રીતે? પ્રેક્ટિકલી શું કરી શકીએ?
ઘણું બધું કરી શકીએ. દાખલા તરીકે પેલી ભાવનાત્મક સ્થિતિસ્થાપકતાની વાત. જ્યારે જીવનમાં કોઈ મુશ્કેલી આવે, ધારો કે નોકરીમાં તકલીફ થઈ કે કોઈ અણબનાવ બન્યો, ત્યારે તરત જ હતાશ થઈ જવાને બદલે સિસેરોની જેમ તર્કનો ઉપયોગ કરવો.
કઈ રીતે?
આપણી જાતને સવાલ પૂછવા. આ પરિસ્થિતિ ખરેખર કેટલી ખરાબ છે? શું હું આમાંથી કંઈ શીખી શકું? અત્યારે મારા નિયંત્રણમાં શું છે? પરિસ્થિતિને આપત્તિ તરીકે જોવાને બદલે એક પડકાર તરીકે જોવી. આનાથી આપણી પ્રતિક્રિયા બદલાશે.
અને પેલી નૈતિક દ્વિધાઓ વખતે શું કરવું? જ્યારે સાચું શું ને ખોટું શું એની ગળમથલ હોય,
ત્યારે પેલો રેગ્યુલર ટેસ્ટ યાદ રાખવો. પોતાને પૂછવું, જો હું ખરેખર એક પ્રામાણિક સદ્ગુણી વ્યક્તિ હોઉં તો આ પરિસ્થિતિમાં શું કરું? ભલે સાચો રસ્તો કદાચ વધુ મુશ્કેલ હોય, પણ લાંબા ગાળે એ જ શાંતિ અને આત્મસંતોષ આપશે. આ બિઝનેસ ડીલ્સથી લઈને અંગત સંબંધો સુધી બધે લાગુ પડે.
અને સંબંધો અને વૃદ્ધાવસ્થા માટે કોઈ ટિપ?
હા, આપણા સંબંધો પર ધ્યાન આપવું. શું એ ફક્ત જરૂરિયાત કે સ્વાર્થ પર ટકેલા છે, કે પછી સાચા સ્નેહ અને આદર પર? અર્થપૂર્ણ સંબંધો બાંધવા માટે સમય અને પ્રયત્ન આપવા, અને વૃદ્ધત્વને બોજ તરીકે નહીં, પણ જીવનના એક નવા અર્થપૂર્ણ તબક્કા તરીકે સ્વીકારવો. જ્ઞાન વહેંચવાની, નવી વસ્તુઓ શીખવાની તક તરીકે જોવો.
એટલે મૂળ વાત એ છે કે સિસેરો આપણને જીવન પ્રત્યે વધુ સભાન, વધુ જવાબદાર અને વધુ તર્કસંગત બનવાનું શીખવે છે.
બરાબર.
તો આથી વાતચીતના અંતે તમારા માટે આ ચર્ચામાંથી સૌથી મોટો ટેકઅવે શું છે? તમને કઈ વાત સૌથી વધુ સ્પર્શી ગઈ?
મારા માટે સૌથી મોટી વાત એ છે કે આપણું જીવન આપણી પસંદગીઓ પર કેટલું નિર્ભર છે. બહાર શું થાય છે એના પર આપણો કંટ્રોલ ઓછો હોઈ શકે, પણ એના પર આપણે પ્રતિક્રિયા કેવી આપીએ છીએ એ આપણા હાથમાં છે. સિસેરો આપણને શક્તિનો અહેસાસ કરાવે છે. એ કહે છે કે તર્ક અને સદ્ગુણના સાધનો વાપરીને આપણે ગમે તેવી પરિસ્થિતિમાં પણ આપણી આંતરિક શાંતિ અને ગરિમા જાળવી શકીએ છીએ. સુખ કોઈ બહારથી પકડવાની વસ્તુ નથી, પણ અંદરથી કેળવવાની સ્થિતિ છે.
હું પણ આ વાત સાથે સંપૂર્ણ સહમત છું. સિસેરો આપણને યાદ અપાવે છે કે સાચી શક્તિ અને સાચું સુખ આપણા ચારિત્ર્યમાં, આપણા નૈતિક નિર્ણયોમાં અને આપણી ફરજો નિભાવવામાં રહેલું છે. એ માત્ર એક ફિલોસોફર નથી, પણ જીવન જીવવા માટેના માર્ગદર્શક છે.
અને એક છેલ્લો વિચાર જે કદાચ શ્રોતાઓ માટે મનન કરવા જેવો છે. સિસેરો એવા સમયે જીવ્યા જ્યારે રોમન પ્રજાસત્તાક તૂટી રહ્યું હતું. ચારે બાજુ રાજકીય અસ્થિરતા અને નૈતિક મૂંઝવણ હતી. તો શું સદ્ગુણ, ફરજ અને તર્ક પરનો એમનો આટલો ભાર આજે આપણા સમયમાં, જ્યારે આપણે પણ અનેક પડકારોનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે વ્યક્તિગત અને સામાજિક સ્તરે સાચો રસ્તો શોધવામાં આપણને મદદ કરી શકે છે?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે કતરા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.